પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું પૂનામાં પ્રવચન સાર ગાથા 114 ઉપર પ્રવચન.
મનુષ્ય પર્યાય અને દેવ પર્યાય એના સ્વ અવસરે બે પર્યાય અન્ય અન્ય હોવા છતાં તે એટલે તે પર્યાય
અન્ય કહા ન
જો મનુષ્ય પર્યાય માં આત્મા હૈ વો આત્મા દ્રવ્ય કોઈ સમયે મનુષ્ય પર્યાય સે અનન્ય હૈ જુદા નહીં હૈ और वही न वही आत्मा देव पर्याय में भी अन्य है अन्य अन्य नहीं है पर्याय से देखो तो अन्य अन्य है द्रव्य से देखो तो अन्य है
ऐसा समय एक कुछ
नहीं नहीं समय जुदा जुदा
समय जुदा आत्मा एक
के जारे मनुष्य पर्याय छे એનો સ્વકાર જુદો સૌસર જુદો હવે એ અહીંથી મરી નહીં જાય છે સ્વર્ગમાં તો સમય ભેદ થઈ ગયો એ પર્યાય વચ્ચે સમય ભેદ છે હવે જે મનુષ્ય પર્યાય છે એ વખતે આત્મદ્રવ્ય એનાથી અનન્ય તન્મય છે એનો સમય ભેદ નથી એક સમય તન્મય છે અને બીજા સમયે દેવ પર્યાય થી તન્મય છે કુટુંબ સાથે દેશ સાથે સોનગઢ સાથે જયપુર સાથે પોતે પ્રશ્ન કરે કેમ કે એ તો સર્વ પદ્રવ્ય ભિન્ન જ છે બીજા પૃથક પદાર્થો છે એ તો ભિન્ન જ છે નાલંદાથી ભિન્ન અને નીલાંબરથી પણ તમારો આત્મા ભિન્ન છે પણ તમારા પરિણામથી કથનથી અભિન્ન છે એટલે તમે મર્યાદામાં આવી જાઓ તમે એમ કે છે કે જો પ્રમાણ જ્ઞાનના વિષયમાં જો તમે નહીં આવો અને હજી બહારની સાથે તમે સંબંધ રાખશો તો બે દ્રવ્યની એકતા અને આ પર્યાયમાં એકતા
પ્રમાણની વિશેષ અત્યારે વાત આવશે નિમિત્તે કરાવી નાખ્યું એટલે પ્રમાણ આત્માની વાત છે પેલો ધ્યેય અધિકાર જુદો આ અધિકાર જુદો
રાખી છે કેમ કેમ કે એ તો સર્વપદને ભિન્ન જ છે, અન્ય જ છે, અનન્ય નથી, અન્ય જ છે, અનન્ય. એની હારે આ આત્મા આ શરીરની હારે અનન્ય પણ નથી, શરીર તો અન્ય જ છે. હા, શરીર પ્રત્યેનો જે રાગ થાય એની સાથે અનન્ય છે, અથવા શરીર સંબંધેનું જે જ્ઞાન થાય એની સાથે તો અનન્ય છે.
અહીંયા રાગને અનન્ય કેમ છે?
અનન્ય
જ્ઞાનને બધે છે, શુદ્ધ ભાવ અધિકારમાં પણ એને જ્ઞાનને પણ અનન્ય કેવું છે?
દ્રવ્યને પોતામાં અન્યત્વ અને અનન્યત્વ, અન્યત્વ એટલે અનેરા અનેરા અને અન્ય અનન્યત્વ તેવું તે હોવામાં વિરોધ નથી, એ વાત સિદ્ધ કરે છે. કહે છે દરેક દ્રવ્ય પોતાના સ્વરૂપે કાયમ રહીને પ્રતિ સમય અનેરી અનેરી એટલે કે અન્ય અન્ય અવસ્થા પણ થાય છે. આત્મા પોતે જ અન્ય અન્ય પર્યાય રૂપે પરણે છે, અન્ય અન્ય રૂપે થાય છે, પોતાના પરિણામ જ છે, એ કોઈ બીજો નથી, બીજો બીજાનો આત્મા નથી. તારો જ આત્મા ચાર ગતિ અને સ્થિર ગતિ પાંચ ગતિ જે છે એ ગતિ વખતે પણ તારો આત્મા તેરો તે છે. ગતિની જે અપેક્ષા એ અન્ય અન્ય છે, પણ એ ગતિમાં એ વખતે તન્મય છે માટે તેરો તે છે. એમ એ સંસાર અવસ્થામાં એ જ આત્મા સિદ્ધ થાય છે, ત્યારે સિદ્ધની પર્યાયમાં પણ અનન્ય છે. હવે સંસાર પર્યાય ને સ્થિત પર્યાય બે પર્યાય થી જો તો અન્ય અન્ય છે, અન્ય અન્ય હોને પર ભી કોઈ પર્યાયમાં દ્રવ્ય અનન્ય હે, કઈ વિરોધ નથી. દ્રવ્યને પોતામાં અન્યત્વ અનન્યત્વમાં વિરોધ નથી એ વાતચીત કરે છે. કહે છે દરેક દ્રવ્ય પોતાના સ્વરૂપે કાયમ રહીને પ્રતિ સમય અનેરી અનેરી એટલે કે અન્ય અન્ય અવસ્થા પણે થાય છે. અવસ્થા પણે કોણ થાય છે કે બદલું થતું નથી? રાગની પર્યાય ઉદ્ગલના પરિણામ નથી, જીવના પરિણામ છે.
આ જ્ઞેયતિકા જાણવા લાયક છે,
જાણવા લાયક
છે. એ વસ્તુ વિચારીને જ આત્મા છે.
દરેક ક્રિયા પોતાના સ્વરૂપે કાયમ રહીને પ્રતિ સમય અનેરી ને અવરે એટલે કે અન્ય અન્ય અવસ્થા રૂપે થાય, તેથી એ અપેક્ષાએ તેને અન્ય અન્ય પણ કહેવાય છે. અને તે અવસ્થા એની દ્રવ્યની છે, દ્રવ્ય પોતે એ અવસ્થા રૂપ આયું પડ્યું છે. માટે તે અનન્ય પણ કહેવાય છે. જો આવી વાત આખી દુનિયાની આમ વેચણી કરી નાખી એટલે દુનિયાથી આખો જુદો પડી ગયો અને પોતાના વર્તુળમાં આવી ગયો, દ્રવ્ય પર્યાયમાં એ આત્મા આવ્યો. પછી પર્યાય ની આંખ બંધ કર તો દ્રવ્ય જણાશે. પેલા પરથી જુદો પાડ્યો, પછી પર્યાય થી જુદો પાડશે, કે જુદું લઈ જશે, દેહમાં લાવી અને ધ્યેયમાં લાવશે. પણ જે દેહમાં નથી આવતો એ ધ્યેયમાં ક્યાંથી આવશે? પરની હારે એને મૈત્રી થઈ ગઈ છે, એકતા થઈ ગઈ છે, દેહ મારો, કર્મ મારા, પૈસો મારો, સુનગઢ મારું, સુનગઢ તમારું છે નહીં, ટાળવા માટે છે, દોષ નું જ્ઞાન દોષ ને જાળવી રાખવા માટે નથી. ન્યાય નું સ્વરૂપ જાણીને ન્યાયમાં પહોંચાડવો છે, ન્યાયમાં અટકવાનું નથી. પરનો જે ધણી થતો હતો એ તો મટી ગયું ને. તમને મારે કઈ લેવા દેવા સમજ, મારે મારા પર્યાયનો કરતા તો તું નતો, રાગ થતો હતો, રાગ નો કરતા તું નતો. હવે અધિકાર સારો આવશે, સમજી ગયા. પેલો તો આ ખૂબ નહીં થાકે છે. પર્યાય હંમેશા અનેક પ્રકારે હોય, દ્રવ્ય એક જ પ્રકારે. દ્રવ્ય એક પ્રકારે હોય, પર્યાય અનેક પ્રકારે હોય. અનેક પ્રકારની પર્યાયમાં દ્રવ્ય તે સમયે અન્નને તન્મય હોવા છતાં દ્રવ્ય પોતાનો એક પણ છોડતો, એક પણ રાખીને અન્નને થાય છે. અન્નને થાય છે એટલે એ મય થઈ જાય છે દ્રવ્ય, એસા નહીં હૈ.
ઉપર લીએ પોતાનો સ્વરૂપ કાયમ રહે,
પોતાનો સ્વરૂપ કો કાયમ રહે. કાયમ રાખતા આ સુ સુ પોતાનું છે. પર્યાયમાં જીવને નારકી આદિ અનેક પણ હોવા છતાં જીવ અનન્ય છે, કેમ કે આત્માની સાથે તે પર્યાયનું તન્મય પણ છે. દ્રવ્યને પર્યાય જુદા નથી, તન્મય તદાકાર તે રૂપ. ચાહે હિંસાના પરિણામ હો, પાપના પરિણામ હો, દયાના પરિણામ હો, ભક્તિ પૂજાના પરિણામ હો, કે રુદ્ર ધ્યાનના પરિણામ હો, એ પરિણામ દ્રવ્યની પર્યાયમાં છે. એ પરિણામ આત્માની પર્યાયમાં થાય છે. તે પરિણામ અનેરી અનેરી અવસ્થા રૂપ હોવાથી ગરીબમાં અશુભ ને ગરીબમાં શુભ, ગરીબમાં પાપ ના પરિણામ, ગરીબમાં પુણ્ય ના પરિણામ.
જ્ઞાની થયા પછી ચારિત્રમો ના ઉદય વખતે જ્ઞાની પૂર્તિ એ રાધાધીમાં તન્મ બને છે.
જો દ્રષ્ટિ અપેક્ષા એ તન્મય થતો નથી બિલકુલ, અને જ્ઞાન અપેક્ષા એ તે કાળે તન્મય છે. જો સર્વથા સર્વથા રાજ ભિન્ન જોઈએ તો કેવળ ન હોવું જોઈએ. આદુ પદ્ધતિથી અધ્યાત્મ ને આદુ પદ્ધતિ બે નું જ્ઞાન જ્ઞાતા થઈ ગયા. સમજી ગયા? તો એ કહે છે કે રાગ મારાથી ભિન્ન છે, રાગમાં હું જતો નથી, રાગ મને અડતો નથી. રાગ તો ઉદ્ગલના પરિણામ છે. હવે ઉદ્ગલના પરિણામ કયા પછી તો તન્મયનો પ્રશ્ન રહેતો નથી. એક બાજુથી આમ છે અને બીજી બાજુથી પોતાની નબળાઈથી રાગ થાય છે. મારો પોતાનો દોષ છે, મારો જ આત્મા એ રાગ રૂપે અત્યારે પરિણમો છે. બીજો કોઈ બીજા કોઈનું પરિણમ જ નથી. એ મારે ટાળવા ટાળવો જ પોતે દોષનો સ્વીકાર કરે છે. તે અપેક્ષા એ જુએ તો તે રાગમાં એ આત્મા રહેલો છે. પર્યાથી લઈએ પર્યાયમાં દ્રવ્ય રહેલું છે અને દ્રવ્યાથી લઈએ દ્રવ્ય દ્રવ્યમાં જ રહેલું છે. વ્યવહાર નહી જોવામાં આવે તો એ આત્મા સાધક નો પાંચમા વ્રતમાં આવેલો છે. પણ એ જ વખતે નીચે નીચે જોવામાં આવે તો એ સામાન્ય વિશેષમાં આવતો જ નથી. એક સમયમાં જેમ છે તેમ જ્ઞાનીને જ્ઞાન વધે છે. એટલે દોષ નું જ્ઞાન છે, ગુણ નું જ્ઞાન છે અને ગુણી નું જ્ઞાન છે. ત્રણ જ્ઞાન વર્તે નિંદાને. સ્વરૂપે તે જાણે છે. દોષ ને દોષ જાણે છે સાધક. સાધક થયા પછી રાગ કરવાની છૂટ નથી. અથવા તેની દિશામાં રાગ થતો હોય માર્ગ માં આવતો એ પણ જટપટ છે, દુઃખનું કારણ છે, એ જાણે છે. પણ એ મારા સ્વરૂપમાંથી થવાતું નથી એટલે આવો શુભ ભાવ આવી જાય છે. સમજી ગયા? પણ એ તો દોષ જાણું છું. શુભ ભાવ ને ગુણ જાણતો નથી, દોષ જાણું છું. એ દોષ જાણતો હોય તો સ્વરૂપમાં લીન થઈ એકાદ ધ્યાન કરી અને એ પાંચ મહાવ્રતના વિકલ્પનો પણ અભાવ કરીને પરમાત્મા થઈ અને દોષ પોતે કરતો હોય અને એ દોષ નો સ્વીકાર ન કરતો હોય તો દોષ ટાળી નહીં શકે. પ્રચંડી છે એ સાધક નથી, ગુણી નથી. દોષ જાણે છે, ગુણ જાણે છે, ગુણીને ગુણી પણ જાણે છે. અને આ દોષ જે છે એ કેમ ટળે એની કળા પણ જાણે છે. હવે એ દોષ ને ટાળવાની વિધિ હું જાણું છું. એ દોષ કેમ ટળે એની વિધિ હું જાણું છું. પણ એ દોષ ને ટાળવા હું કરતો તું મારા મનથી. એટલે ગુણમાં એકાગ્ર થતા આ દોષ અવશ્ય ટળી જશે એવું જ્ઞાન થઈ ગયું છે. અને ઉપચાર થી ઉપદેશ બોધમાં એમ પણ કહેવાય દોષ ને ટાળવાનો પ્રયત્ન પણ કરે છે. પણ ઠરવાનો પ્રયત્ન કરે છે, ઠરતા દોષ ટળી જાય છે. ત્રણ નું જ્ઞાન છે, ત્રણ નું
સાધક કા જીવ કા ક્યું વર્ણન કરતે હૈ સચિત્ર વર્ણન.
કોઈ સાધક થઈ ગયો એટલે પાપ ના પરિણામ કરવાની છૂટ નથી. એને બંધ થાય છે, કર્મ નો બંધ થાય છે. એને સર્વ કર્મની પ્રકૃતિ નો અભાવ નથી થયો, એકતાલી કર્મ ની પ્રકૃતિ નો બંધ નથી થતો, બાકી કર્મ ની પ્રકૃતિ નો બંધ સતાતા નો બંધ પણ થાય છે. હા, જ્ઞાનાવરણ કર્મ નો એવી બંધ થાય, પણ એને સ્થિતિ નો અનુભવ ઓછો છે. અંત પુરાણ પૂરતી વધારે સ્થિતિ નો કર્મ નો બંધ એને થતો, એવા એના ચીકણા પરિણામ નથી. છતાં બંધ તો થાય છે કર્મ નો, પણ બંધ ને કરતો નથી, પણ બંધ થાય છે એને જાણે છે, અને બંધ ના નિમિત્તે પણ દોષને જાણે છે, અને નિર્જરા ના નિમિત્તે પણ જાણે છે, અને ગુણી પરમાત્માને પણ જાણે છે. એનાથી કર્મ નો બંધ થાય છે એને જાણે છે, અને ગુણ થી કર્મ ની નિર્જરા થાય છે એને પણ જાણે છે, અને એ બધાથી નહીં ભગવાન આત્મા સમજાવે છે એ દ્રષ્ટિએ પોતે સમજે, ત્યારે પ્રવૃત્તિ સાર સમજાવે છે. ત્યારે પ્રભુ પ્રમાણ પર્યાય થી હિંસા ના પરિણામ થી
નિશ્ચય નહી
જો
તન્મય સર્વથા ન થતો હોય તો અત્યારે યથાર્થ કેમ જ્ઞાન હોવું ના. જેટલો રાગ થાય છે એટલું દુઃખ પણ થાય છે, અને દુઃખ ને વેદે પણ છે, અને દુઃખ ને વેદતો નથી એ પણ છે, અને દુઃખ ને જાણે છે એ પણ છે, અને સુખ હોય આત્મા ને જાણે છે એ પણ. એક સમય સાધક થયો ને તો આત્મા ને જાણે છે, આત્મા શ્રી સંવર નિદ્રાથી પરિણામ નિદ્રાગી થયા એને પણ જાણે છે, અને થોડોક મચક થાય છે જે સ્વરૂપમાં ટકાતું નથી, સવિકન દશામાં આવી જાય છે, તો ગુણસ્થાનની પરિપાટી પ્રમાણે નીચલા ગુણસ્થાને શુભ ને શુભ બે, ઉપલા ગુણસ્થાને એટલું શુભ એ આવે છે, એને દોષ અને દોષ જાણે છે, શુભ ભાવને પણ દોષ જાણે છે. નાયકને આશરે અતિંદ્રિય જ્ઞાન પ્રગટ છે, એ જાણે, નાયકમાં જાણવાની ક્રિયા નથી, નાયકને આશરે જે શુદ્ધ જ્ઞાન પ્રગટ થાય, અતિ શુદ્ધ જ્ઞાન પર્યાય, એ પર્યાય નો સ્વભાવ સ્વપણ પ્રકાશક છે, એટલે સ્વને સ્વપણે પરને પરપણે, સમનિદ્રાને સમનિદ્રાપણે, થોડો આશરો બંધ થાય એને પણ જાણે છે, નવા કર્મ બંધાય થોડા એવું પણ જ્ઞાન એને વર્તે છે, જૂના કર્મની જિંદરા થાય છે એમ પણ જાણે છે. પ્રતિમાની તરફ હોય ઉપયોગ, ત્યારે ઉપયોગ આત્મા તરફ નો છે, પણ એ આત્માનું ભાર થયા પછી એ અતિ જ્ઞાન પ્રગટ થયું છે, સ્વભાવ જાણવો, પણ ઉપયોગ નિર્યુક્ષા નહીં, કેવળી ઉપયોગાત્મક જાણે છે, આ પરણતી જાણે આટલો ફરક છે. પરણતી આને પરણતી પહેલે થઈ ગઈ છે, હજી ઉપયોગ કેવળી જેવો નથી છે, એટલે યુગ પદ્ધતિ જાણતો, ક્રમે ક્રમે જાણે છે, અને અક્રમે પ્રતિભાસ ઉપરે છે. આત્માને પરમાત્માની સાથે કઈ જરૂર નથી. અહીં તો પ્રત્યેક દ્રવ્યની પર્યાય છે, દ્રવ્ય લઈ લેવાના ઉતારું આત્મામાં, પણ છે દ્રવ્ય ચિદાન. અહીં તો પ્રત્યેક દ્રવ્યની પર્યાય અન્ય અન્ય થતી ઉપજતી દ્રવ્યથી અનન્ય છે એમ કહે છે. આ જે અન્ય છે તે અનન્ય છે એમ અહીં અવિરોધ પડે સિદ્ધ કરે છે. આત્મા અનન્ય અન્ય અન્ય પણ દેખાય છે અને અનન્ય પણ દેખાય છે, કેમ કે તે પર્યાયમાં તે સમયે તન્મય છે, માટે તેનો ભેદ છે, એનાથી જુદો આત્મા નથી. 114 ટીકા ઉપર ઉતરો છે. નાની એમ કહેવું કે સ્વધર્મ મારું છે નથી જાણ્યું, જાણે ત્યારે વિવાદ થઈ જાય કે આ સ્વદ્રવ્ય મારું, આ પરદ્રવ્ય મારું નથી, કોઈ મારું નથી. સામાન્યપણે કશાયની મનતા પણ થાય છે. એવો જે વિચાર કરવો એ સવિકલ્પ વેદનાન કહેવાય. સવિકલ્પ વેદના કે મારો કોઈ નાયક ભાવ છે, ત્યારે નિર્ણય કરી શકું કે આ સ્વદ્રવ્ય મારું છે એમ અંતર્ભૂત થઈ અનુભવ તમે કરો, નાયક ભાવમાં લીન થઈ સમય પ્રસંગ થાય ત્યારે આ સ્વદ્રવ્ય મારું ને આ પરદ્રવ્ય મારું નહીં, ત્યારે બહુ છૂટે. હા, સ્વરૂપ ગ્રહણ ને પરવું ક્યાં, સ્વમાં આત્મબુદ્ધિ થઈ તો સ્વરૂપ ગ્રહણ, અને પરમાં આત્મબુદ્ધિ છૂટી તો પરભાવનો ક્યાં. વિકલ્પવાળી અવસ્થામાં પણ સંતોષ લેવા જેવો નથી, નારકીના ભવ કરતા અનંતના ભવ દરેક જીવે સ્વર્ગ ના કહેવાય, એટલે પાપ ના પરિણામ કરતા પુણ્યના પરિણામ વધારે કહેવાય. આગળનું વચન છે કે એક નરકના ભવ કરતા અનંતના સ્વર્ગના ભવ આ જીવે કહેવાય. એનો અર્થ એમ છે કે પાપના પરિણામ કરતા બુદ્ધિના પરિણામ પણ મિથ્યા તમે છોડ્યું નથી એટલે એના ગર્ભમાં નિગોદ થયું છે. મનુષ્ય થાય કે દેવ થાય ને થોડો રાજી થઈ જાય. આખું જગત મિથ્યાત્વના પાપ ને તો પાપ કરતું નથી, ચારિત્ર ના પાપ ને પાપ કરે છે. ચારિત્ર નો પાપ દેખાય છે, સ્વરૂપ ને એનો ક્ષય કેમ થાય ને એની ચારિત્ર ના ગુણ દોષ ની વાત કરી ચેષ્ટા કોઈ કામ માં હજી કરતા જગત કોઈ દોષ જાણતું જ નથી. પાપ નો પાપ છે, હિંસા જૂઠ ચોરી વ્યભિચાર પત્ની ગમન શિકાર આદિ, સમજી ગયા? એ સાત પ્રકારના પાપ નો પાપ મિથ્યા. ગમે તે ભગવાન ની પૂજા કરે પણ મિથ્યા તો રાખવું. તો થોડો ટાઈમ બધા ભગવાન ની પૂજા કરે સ્વર્ગમાં જાય, હું તો શેઠ બની જાય, રાજા બની ભલે. સંસારની જળ નથી ચારિત્ર થી ભ્રષ્ટ છે પણ આ મિથ્યાત્વ ના પાપ ને કોઈ ધન જોતું નથી. એટલે તો સત્ય જ્ઞાન ની પર્યાય જે પ્રગટ થાય કે આત્મા ને પ્રસિદ્ધ કરે નહી પડે, એ બધું એક રૂપ થઈને આત્મા છે. અભેદ વૈજ્ઞાનિક સંબંધ વિશે ઘણી ભ્રાંતિ ચાલે છે. એથી કોઈ એમ સમજશે કે જીવ વસ્તુ નાયક જૈન દર્શન માં સમય દર્શન થાય અને બીજામાં સમય દર્શન ન થાય એનું કારણ શું? કે જેના મત માં સર્વજ્ઞ હોય અને સર્વજ્ઞ ભગવાને કેવળ જ્ઞાનમાં જેવું આત્માનું સ્વરૂપ કહ્યું હોય એવું આત્માનું સ્વરૂપ જેના લક્ષમાં આવે તેને સમય દર્શન થાય. શુદ્ધ આત્માનું સ્વરૂપ લક્ષમાં ના આવે એને આત્માનો અનુભવ ન થાય. જે ખોટું એનું જ્ઞાન ખોટું. વૈજ્ઞાનિક સંબંધ વિશે ઘણી ક્રાંતિ ચાલે છે. તેથી કોઈ એમ સમજશે કે જીવ વસ્તુ નાયક પુત્રથી માનીને છદરીઓ નહીં છે, પરંતુ એમ તો નથી. જો અહીં છદરીઓ કયા એમાં અનંત પીવળી ભગવંતો આવી ગયા, અનંતાસીદ આવી ગયા, પંચ પરમેશ્વરી આવી ગયા અને અનંત નિગોદના જીવ સહિત સર્વ સંસારી જીવ આવી ગયા તો આત્મા નાયક છે ને અનંતાદી પંચ પરમેશ્વરી ને અન્ય જીવ એના જ્ઞેય છે એમ છે નહી. જાણવા લાયક પદાર્થ નથી, જાણવા લાયક પદાર્થ તું પોતે છો. જાણનહાર પણ તું અને જણાવવા લાયક પણ તારો પોતાનો આત્મા છે. હું જાણનાર છું અને પદ પરમેશ્વરી જણાવવા યોગ્ય છે તો તારો ઉપયોગ બહિર્મુખ થશે ભાઈ, અંતરમાં આવશે નહીં. આ કુટુંબ કબીલા મારું જ્ઞેય છે એ તો પાપનું જ્ઞેય છે, એની વાત તો જવા દે. એ વાત તો અહીંયા છે જ નહીં. પણ હું જ્ઞાતા અને મારા ઉપકારી અરહંતાદી પદ પરમેશ્વરી મારા ઉપકારી છે એ જણાવવા યોગ્ય છે અને હું એનો જાણનારો છું, એનો જાણનારો છું. હવે એનો તું જાણનારો છો તો જાણનાર નો કોણ છે? જાણનાર ને કોણ જાણશે? જો એને જાણવા તું રોકાઈ ગયો તો તને કોણ જાણશે? તો તને જાણનારો ક્યાં ગયો? તો તને જાણનારો ખોવાઈ ગયો. જો આ મારું જ્ઞેય છે ને જાણવા લાયક પદાર્થ છે એનો અર્થ એમ થયો કે જાણનાર તો છું પણ હું જણાવવા યોગ્ય નથી. જણાવનારો જે આત્મા છે એ તને જણાતો નથી, તારાથી ભિન્ન છે, તને જણાય છે અને તારા જ્ઞાન થી અભિન્ન નાયક તને જણાતો નથી. તારા જ્ઞાન માં નાયક છે, તારા જ્ઞાન માં નાયક જણાઈ ગયો છે, પણ તું તિરોભાવ કરીને પરમને જણાય છે એનો આવિર્ભાવ કરીને જ્ઞાન ઉભો કરી સંસાર મોટો થઈ ગયો. જાણવાના બાના નીચે અજ્ઞાન થઈ ગયું, કરવાના બાના નીચે અજ્ઞાન અને કાં જાણવાના બાના નીચે પણ અજ્ઞાની રહી ગયો. એ અજ્ઞાન દૂર કેમ થાય અને જાણનારો કેમ જણાઈ જાય? જયારે જાણનારો જણાઈ જાય છે ત્યારે પરને જાણવાનું બંધ થઈ જાય. જાણનારો જયારે જણાય ત્યારે પરને જાણવાનું બંધ થઈ જાય છે. ઉપયોગ આત્મ સન્મુખ થાય છે અને ઉપયોગ આત્માને જયારે પ્રસિદ્ધ કરે છે ત્યારે પંચ પરમેશ્વરી એના જ્ઞાન માં જ્ઞેય થતા નથી. અભેદ ભાવે આત્મા જ્ઞાન અને જ્ઞેય થાય છે ત્યારે પર પદાર્થો એ ઉપયોગમાં ઉપયોગાત્મક પણે ગણાતા નથી. ભલે પ્રતિભા સુકેલો ભાવો થાય એની કિંમત
ઉપયોગમાં ઉપયોગાત્મક પણે ગણાતા નથી ભલે જ્ઞાનમાં પ્રતિભા
થાવ તો થાવ પણ અમારું લક્ષ્ય એમાં નથી. અમારું લક્ષ્ય જાણનાર ને જાણવા મારું જાણવું છે.
બહુ સરસ.
હા, કે જેને જાણતા મને જ્ઞાન ને આનંદ આવે ને ભવનો અંત. હા, પરને જાણતા તને જ્ઞાની નહીં થાય ને સુખી નહીં થાય. એમ કળષ્ટિકામાં પેલા કળશમાં રાજમજીએ મંગલાચરણમાં કહ્યું કે સંસારી જીવ ધર્મ ધર્મ આકાશ કાળ ને તુગલ એને જાણનાર ને એમાં જ્ઞાન નથી ને સુખ નથી. એને જાણનાર ને જ્ઞાન ના થાય ને સુખે ન થાય.
બરાબર.
આત્મામાં જ્ઞાન ને સુખ છે તો એને જાણનાર ને જ્ઞાન પણ થાય અને સુખ પણ થાય. અરે અવસર આવ્યો છે જાણી લે ને જાણનાર ને, જાણી લે ને જાણનાર ને. અને ક્યાં રોક, કોણ રોકે છે? તને કઈ કર્મ નડતા નથી. આ જાણનારો કેમ જણાતો નથી? એમાં રૂકાવટ શું છે? કે મને આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, એનો જે પક્ષ છે એ તને જાણનાર ને જાણવા દેતો.
બ્યુટીફુલ. આ જણાય છે એવો તને જે પક્ષ છે એ જ તને
જાણનાર ને જાણવા દેતો
નથી.
નથી.
પક્ષ છૂટી જાય તો વાંધો નથી.
તો કઈ વાંધો નથી.
ચીનની દિવાલ થઈ ગઈ.
દિવાલ થઈ ગઈ. આત્મા ના જણાય. કેમ કે એની શ્રદ્ધા જ્ઞાન માં હોય તો હું જ્ઞાન ના મારું. જ્યાં જ્ઞેય થાપે છે ત્યાં જ જ્ઞાન જાય. હવે જ્ઞેય અહીંયા ઉઠાપે અને અહીંયા જ્ઞાન ને અહીંયા જ્ઞેય તો ઉપયોગ જ્ઞાતિ ખસી ને અંતર માં આવીને ભગવાન ના દર્શન થાય. ભગવાન ના દર્શન થાય તો ધર્મ થાય. ભગવાન ના
નિજ ભગવાન
ભગવાન ના દર્શન થાય. ગ્રસ્ત અવસ્થામાં 8 વર્ષની દીકરી પણ સમ્યક દર્શન પ્રગટ કરી શકે છે. અરે કઠિયારો લાકડા કાપીને પેટ ભરતો અને એક જ વખત ખોરાક મળે એટલી કમાણી હોય. કઠિયારો અને એના કપડા ઉપર 10 થીગડાઓ હોય, 10 થીગડાઓ હોય, પણ ત્યાં ભેદનાનો વિચાર કરે કે જાણનારો તે હું છું અને મને તો જાણનારો જણાય છે. આ લાકડા જણાતા નથી. ઉપયોગ અભિમુખ થઈને જ્ઞાની અહીંયા જંગલમાં આટલું કરતું થાય છે.
એનો સંસાર લાકડામાં જતો રહે છે.
લાકડા ભેગો થઈ ગયો. લાકડા લાકડા અરે પોતાની વસ્તુ છે. તું તને જાણ ને, તને જાણતા તો આવડે છે ને, પરને તો સોને જાણી લે ને. અને કોણ નડે છે? શું આમાં નડે છે તને? હા નડે છે ઈ કે હું પરનો જાણનારો છું એવો જે તારો પક્ષ છે એ તને જાણવા દેતો
નથી.
જો અહીં 6 દ્રવ્યો ગયા એમાં અનુપ કેવળી ભગવાન તો આવી ગયા. અનુપ બીજો આવી ગયા. આત્મા જ્ઞાયક છે ને અહંતાદી પંચ પરમેષ્ટી ને અન્ય જીવ એના જ્ઞેય છે એમ છે નહીં. એમ કહે છે ગરીબ વાત કે ભાઈ પંચ પરમેષ્ટી મારા તો નહીં. મારા માય તો મળ્યો. ભરદ્રવ્યને પોતાના માનવા એ તો મોહ ને મમતા છે. પણ પંચ પરમેષ્ટી મારા જ્ઞાનમાં જણાય છે. આ એ છે કે એવા પક્ષને છોડી દે. મને તો જાણનાર જણાય છે. એવા ભેદને છોડી દે તો તને આત્માના દર્શન થશે. અને આત્મા જણાયા પછી પંચ પરમેષ્ટી જણાશે તો તેને વ્યવહાર કહેવામાં આવશે. આત્માને જણ્યા પછી પંચ પરમેષ્ટી જણાય ખરા, પણ પંચ પરમેષ્ટીની જાણપણું છે તેને વ્યવહાર કહેવામાં આવે છે. આત્માને જણ્યા વિના પંચ પરમેષ્ટીને જાણે તો અજ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાન વડે જ્ઞાન ને જાણી લે એક વાર, જ્ઞેયને જાણવાનો પક્ષ છોડી દે. પક્ષ છોડીશ તો તને આ હું પરને જાણું છું એનો પક્ષ એને એના જ્ઞાનમાં નાયક ને જાણવા દીધો નથી. છોડી દે પક્ષ. મને પર જણાતું નથી, મને જાણનાર આવી જાય ધર્મ.
બહુ સરસ.
હા હા જોતો ખરો. એક અંતર્ગત તો પ્રયોગ કર, એક મિનિટ તો વિચાર કર, એક સેકન્ડ તો વિચાર કર કે મને જાણનાર જણાય છે, આ કઈ જણાતું નથી, તો ઉપયોગ અભિભૂત થઈને અંદર દર્શન થઈ જશે. બાપુ આ તો બ્લેક નાઇટ નો વ્યવહાર સંબંધ છોડાવીને, બ્લેક નાયક નો વ્યવહાર સંબંધ છોડાવીને ભેદ જ્ઞાન કરાવવાની વાત છે. એ જ્ઞાન એટલે હું પરને જાણું છું એનો નિષેધ કર, બ્લેક નાયક નો વ્યવહાર છોડી દે અને બ્લેક નાયક નો નિશ્ચય પ્રગટ કર.
બરાબર,
બ્લેક નાયક નો વ્યવહાર છોડી દે અને જ્ઞેય નાયક નો નિશ્ચય પ્રગટ
કર.
જ્ઞેય નાયક નો વ્યવહાર શું અને જ્ઞેય નાયક નો નિશ્ચય છે કે હું નાયક અને આ મારું જ્ઞેય એ વ્યવહાર છે, એ સંબંધ તોડી નાખ, હરકતિ કરી નાખ, છૂટા છેડા હરકતિ કરી, બે ભાગીદાર હોય એની હરકતિ થાય, સંસાર થી છૂટા છેડા ની વાત છે. પ્રભુ એક વાર તું તારા આત્માની વાત તો સાંભળ,
બરાબર,
કે જ્ઞેય નાયકના સંબંધનો વ્યવહાર તોડી નાખ અને જ્ઞેય નાયકના સંબંધોનો નિશ્ચય પ્રગટ કરી નાખ.
બરાબર,
આત્મા જ્ઞાયક અને પર જ્ઞેય મારું એ વ્યવહાર છે, એમાં આત્મ અનુભવ નહીં થાય, એ છોડી દે, એ સંબંધને તોડી નાખ, એ સંબંધને
તોડી નાખ,
એ વ્યવહારને તોડી નાખ. ત્યારે વ્યવહાર ત્યાં તોડ્યો વ્યવહારનો સંબંધ તોડીશ તો નિશ્ચય પ્રગટ થશે.
બરાબર,
વ્યવહારનો સંબંધ રાખીશ તો નિશ્ચય પ્રગટ
નહીં થાય.
આ તો જ્ઞેય નાયક નો વ્યવહાર સંબંધ છોડાવીને ભેદ જ્ઞાન કરાવવાની વાત છે. ભેદ જ્ઞાન કહેવામાં આવે છે. અભેદ નું જ્ઞાન તે ભેદ જ્ઞાન છે, ભેદ નું જ્ઞાન તે ભેદ જ્ઞાન નથી, એ તો વ્યવહાર છે. સંબંધ છોડાવીને ભેદ જ્ઞાન કરાવવાની વાત છે, સમજાય છે? કઈ ઝીણી વાત છે. પ્રભુ પ્રભુ કહીને બોલાવે છે, જ્ઞાનીઓ કરુણા કહીને બધાને. પ્રભુ આ તારા તારા સ્વરૂપની વાત તો સાંભળ, પ્રભુ પ્રભુ કહીને બોલાવે છે, તારું સ્વરૂપ આવું છે, જો તો ખરો તો અંદરમાં તો તારે ડૂબકી માં તપાસ તો ખરો, તારી પાસે હું મૂડી છે તપાસ તો ખરો. એની વાત છે. પ્રભુ કહે છે, જાણક સ્વભાવી ભગવાન આત્મા નાયક છે અને અનંત કેવળીઓ સીધો અને સંસારી જીવો એના જ્ઞે છે એવું છે નહીં. આ જ્ઞે જ્ઞાતા અને જ્ઞેયના વ્યવહારનો નિષેધ કરાવે છે, નિર્દયપણે નિષેધ કરવાના પર જાણાતું નથી, મને જાણનાર જણાય છે. ભગવાન તારું કામ થશે, આ વીર્યવાન નું કામ છે,
કરવત ચલાવી દે એક વાર
નિર્દય રીતે.
બરાબર,
જનક સ્વભાવી ભગવાન આત્મા નાયક છે, અનંત કેવળીઓ સીધો અને સંસારી જીવો એના જ્ઞેય છે, તથા જીવ વસ્તુ નાયક છે અને એક પરમાણુથી માંડીને અચેતન મહાસ્કંદ પર્યંતના સ્કંદ અને કર્મ આદિ એના જ્ઞેય છે એવું છે નહીં. જૈન તત્વ બહુ સૂક્ષ્મ છે ભાઈ. આ જૈન તત્વ બહુ સૂક્ષ્મ છે ભાઈ. આ વ્યવહાર રત્નત્રયનો રાગ, દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેની ભક્તિનો જે રાગ, એને વ્યવહાર રત્નત્રય કહેવાય. હોય છે ને ધર્માત્માને, અહીં કહે છે કે આત્મા જ્ઞાયક છે અને વ્યવહાર રત્નત્રયનો રાગ એનું જ્ઞેય છે, એમ છે નહીં. એનું જ્ઞેય છે કે જ્ઞાયક એનું જ્ઞેય છે? જ્ઞાન થી જે અભેદ હોય એ જ્ઞાન નું જ્ઞેય હોય, જ્ઞાન થી જે ભિન્ન હોય એ જ્ઞાન નું જ્ઞેય. સમજાય છે? ન્યાય ન્યાય ખ્યાલ માં
આવ્યો?
જ્ઞાન થી જે ભિન્ન હોય એ જ્ઞાન નું જ્ઞેય ન હોય, અને જ્ઞાન થી જે અભિન્ન હોય તે જ્ઞાન નું જ્ઞેય હોય.
આટલું સમજે તો એનું જ્ઞેય ફરી જાય છે.
જ્ઞેય ફરી જાય ખૂબ. વ્યવહાર રત્નત્રય તો ભિન્ન છે, જ્ઞાન નું જ્ઞેય ન હોય, અને એના જ્ઞાનમાં જ્ઞેય તો કોણ છે કે જ્ઞાન ની સાથે આત્માને તાદાત્મ્ય સંબંધ છે. જ્ઞાયક ને એ જ્ઞાન નું જ્ઞેય હોય, ભિન્ન હોય જ્ઞાન નું જ્ઞેય હોય, અને ભિન્ન હોય તે પરમાર્થ જ્ઞાન નું જ્ઞેય ન હોય. હેલો, ખ્યાલ આવ્યો છે? કરવાની ઈચ્છા એને કષાય કહેવાય. એ વિષય અને કષાય બેને જીતે છે તેને આત્માનુભૂતિ સાનુભૂતિ થાય છે. બંને જાણવાની ઈચ્છા રહ્યા કરે છે. કરવાની ઈચ્છા એ તો મહાપાપ છે, પણ બંને જાણવાની ઈચ્છા એમાં પણ આત્મદર્શન થતા નથી. આત્માનો ઘાતક છે, જીવ મહાપાપી છે.
બરાબર.
સમયસારની ધાર્મિક કથામાં કહ્યું છે ને કે રાગ વ્યવહાર રાગ જાણેલો પ્રેરણ છે. અરે ત્યાં તે એને જાણેલો કયો એ વ્યવહાર છે. કેમ? કે ખરેખર તો તે પોતાની જ્ઞાનની પર્યાયને જાણે છે, અને તે પર્યાય જ પોતાનું જ્ઞેય છે. રાગને જ્ઞેય કેવો એ તો વ્યવહાર છે. વ્યવહાર રત્નત્રયના પરિણામ જ્ઞાનની પર્યાયમાં જણાય છે, તો એ જ્ઞાનની પર્યાય તે જ ખરેખર વ્યવહાર છે. પણ બોલો તો નિમિત્ત માત્ર છે. વ્યવહાર ક્યાં છે? એ તો જ્ઞાનમાં નિમિત્ત થયું છે. અને એ જ્ઞાન થી ભિન્ન છે, તો જે જ્ઞાન થી ભિન્ન હોય એ જ્ઞેય ન હોય, જ્ઞાન થી અભિન્ન હોય તે જ્ઞાન નું જ્ઞેય હોય. આ દેવગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધા નો રાગ, નવ તત્વ ની ભેદવાળી શ્રદ્ધા નો રાગ, નવ તત્વ ની ભેદવાળી શ્રદ્ધા નો રાગ, ને પાંચ મહાવ્રત ના પરિણામ નો રાગ, કે જે છ દ્રવ્યોમાં આવી જાય છે, એ છ દ્રવ્યોમાં પરદ્રવ્યોમાં સમાવેશ પામે છે. આત્માવ્રત એ આત્મામાં સમાવેશ પામતું નથી, પરગ્નેય છે. પાંચ મહાવ્રત એ પરગ્નેય છે, એ છ દ્રવ્યોમાં અભેદ થાય છે, એ આત્મામાં અભેદ થતો નથી. કેમ કે આત્માને આશ્રય નથી. આત્માવ્રત આત્માને પ્રસિદ્ધ કરતા નથી. આત્માવ્રત આત્મામાં અભેદ થતા નથી. આત્માવ્રત હોય છે ખરા, મુનિરાજને લગ્ન દિગંબર મુનિ હોય એને પાંચ મહાવ્રતના પરિણામ ચોખ્ખા હોય છે, પણ એ જ્ઞાનમાં જ્ઞેય થાય છે ત્યારે એ જ્ઞાનમાં આત્મા જ્ઞેય થઈ ગયો છે. માટે પાંચ મહાવ્રતની સાથે એકત્વ બુદ્ધિ થતી
નથી. જ્ઞાયક જણાઈ રહ્યો છે, માટે જ્ઞાયકમાં અનુભૂતિ
થાય છે, પણ રાગ જણાય છે એમાં અહંભૂતિ થતી
નથી.
આ પરિણામ મારા રાગના એમ એમાં મમતા થતી નથી. રાજાને અમે જુએ ને, ત્યારે આવકાર રાજાને આપે, ઓફિસર ને આપે. પાંચ મહાવ્રત ના પરિણામ નો રાગ કે જે છદ્મમાં આવી જાય છે તે પોતાનો સ્વભાવ તો નથી. આ રાગ એ આત્માનો સ્વભાવ તો નથી. પણ ખરેખર તો તે પોતાનું જ્ઞેય પણ નથી. રાગ પોતાનું જ્ઞેય નથી, પારકું જ્ઞેય છે, પરાયું જ્ઞેય છે. એ પરભાવ ને પરદ્રવ્ય છે, કેમ કે જ્ઞાન થી ભિન્ન છે માટે પોતાનું જ્ઞેય નથી. જ્ઞાન થી અભિન્ન હોય તે પોતાનું જ્ઞેય હોય.
આ સિદ્ધાંત જેવી વાત છે.
ખરેખર તો પોતાનું જ્ઞેય પણ નથી, પર વસ્તુ છે આ શરીર અને તેની રોગ વાર્ધક્ય આદિ જે અનેક અવસ્થાઓ થાય તે તથા સ્ત્રી કુટુંબ પરિવાર દેવ ગુરુ શાસ્ત્ર ધન સંપત્તિ ઇત્યાદિ પદ ભગવાન જ્ઞાયક માં તો નથી, પણ એ પરદ્રવ્ય જ્ઞેય છે, પ્રમેય છે ભગવાન જ્ઞાયક ના. અને ભગવાન આત્મા પ્રમાતા પ્રમાણ કરવાવાળો છે એમ પણ નથી. પ્રમાતા આ પ્રમાણ અહીંયા ને એ પ્રમેય એમ પણ નથી, પણ એ પરદ્રવ્ય જ્ઞેય છે. આ તો સર્વ તરફથી પરથી સંકેલી લેવાની વાત છે. આકરું કામ છે બાપા, કેમ કે અનંત કાળમાં એ કર્યું નથી, પણ એના વિના વેદના વિના ભવનો આરો આવે એમ. અહીંયા વેદનાની શું કળા છે કે જાણનાર જણાય છે અને પર જણાતું નથી, એનું નામ અહીંયા વેદનાન છે. ભવનો આરો આવે એમ નથી, સમજાણું કઈ કહે છે. જીવ વસ્તુ જ્ઞાયક અને ઉદગલ થી માંડીને ભિન્ન છ દ્રવ્યો એના જ્ઞેય એમ વસ્તુ સ્વરૂપ નથી, કેમ કે છ દ્રવ્યો જે જ્ઞાનમાં પ્રતિભાસે છે તે જ્ઞાનની પર્યાય તે જ્ઞેયના કારણે થઈ નથી, પણ સ્વ પરને પ્રકાશથી થતી પોતાથી પોતાના સામર્થ્ય પ્રગટ થઈ છે. માટે પોતાની જ્ઞાનની પર્યાય જ પોતાનું જ્ઞેય છે. આ એ જ્ઞાનની પર્યાય પોતાનું જ્ઞેય ક્યારે કે પર નહીં જણાય છે, એ જ્ઞાનની પર્યાય પોતાનું જ્ઞેય નથી. એ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જણાય છે, માટે જ્ઞાનની પર્યાયને સ્વજ્ઞેય કહેવામાં
આવે છે.
જો એકલા પર નહીં જણાય તો જ્ઞાનની પર્યાય તો અજ્ઞાન થઈ ગઈ, પર નહીં માં જાય છે તો ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું. એવી વાત છે. પોતાની પોતાની સામર્થ્ય માટે પોતાની જ્ઞાનની પર્યાય પોતાનું જ્ઞેય છે. લ્યો આવી ખૂબ ગંભીર વાત હવે કહે છે. જે હમણાં કહેવામાં આવે છે તેમ છે. અહમ અયમ યો જ્ઞાન માત્ર ભાવ અસ્મિ, હું જે કોઈ ચેતના સર્વસ્વ એવી વસ્તુ સ્વરૂપ છું. સહજ્ઞયો તે હું જ્ઞેય રૂપ છું. હું આ ચેતના સ્વરૂપી ભગવાન આત્મા હું પોતે જ્ઞાન ને હું પોતે જ્ઞેય રૂપ છું. જણાવા લાયક મારો આત્મા છે. મારા જ્ઞાનમાં જણાવા યોગ હોય તો પોતાનો આત્મા છે. મારા જ્ઞાનમાં જણાવા યોગ પર પદાર્થ નથી, કેમ કે પર પદાર્થ જ્ઞાનમાં નથી એટલે જ્ઞાનમાં એ જણાતા નથી, અને જ્ઞાનમાં જ્ઞાયક છે એટલે જ્ઞાનમાં જ્ઞાયક
જણાય છે.
હા, જોયું શું કીધું? જાણવા દેખવાનું ચેતના જેનું સર્વસ્વ છે એવા વસ્તુ સ્વરૂપે હું છું. ભાઈ જાણવા દેખવા રૂપે ક્રિયા હો, જાણવા દેખવા રૂપે ચેતના, ચેતન ચૈતન્ય ચેતના જેનું સર્વસ્વ છે એવા વસ્તુ સ્વરૂપે હું છું અને તે હું જ્ઞેય રૂપ છું. મતલબ કે એ છ દ્રવ્યનું જ્ઞેય પણ મને છે, અર્થાત છ દ્રવ્યો મારા જ્ઞેય છે એમ છે નહીં. મારી જ્ઞાનની પર્યાય છે તે જ મારામાં જ્ઞેય છે. આ છેલ્લા કળશોમાં ભારે સૂક્ષ્મ ગંભીર વાતો કરી છે. સમયસર પૂરું થવા આવે છે. છેલ્લા કળશો છે અને ટોચની વાત શિષ્યોને સમજાવે છે. ભગવાન કેવડી લોકાલોકને જાણે છે એમ નથી એમ અહીં કહે છે. આ કઠણ પડે, આ વાત કઠણ પડે. લોકાલોકને જાણે છે એમ નથી એમ અહીં કહે છે. આવશે, ખુલાસા બધા આવશે, ઘણા ખુલાસા કરશે, કારણો આપશે. પણ ભાઈ હું પરમે જાણું છું, એ જે પક્ષ છે ને એને આ વાક્ય ત્યાં આવ્યું, એવડી ભગવાન લોકોને ખરેખર જાણતા નથી. ઈશુ વ્યવહારે જાણે છે પણ ખરેખર એને જાણતા કેમ, કે એ જ્ઞાન લોકાલોકમાં તન્મય નથી. જે જ્ઞાન જેમાં તન્મય છે એને જ જાણે છે કેવડી ભગવાન. કેવળ અહીં સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન તે દેહ છતાં કેવળ જ્ઞાનની વ્યાખ્યા શ્રીમદે કરી કે લોકાલોકને જાણે છે માટે અમે એને કેવળી કહીએ છીએ એમ નથી. અમે તો એક કેવળી પરમાત્મા, અમારા કેવળી પરમાત્મા જેને અમે નમસ્કાર કરીએ છીએ, એ તો અમારા કેવળી પરમાત્મા તો કેવળ નિત સ્વભાવની અખંડ ધારાવાહી અખંડ વર્તે જ્ઞાન અતુટક સમયે સમયે જ્ઞાયક ને જ જાણતું જ્ઞાન પ્રગટ થાય છે. લોકાલોક ને જાણતું પ્રગટ થતું, લોકાલોક એમાં પ્રતિબિંબિત થાય છે પણ જ્ઞાન એને જાણતું નથી. લોકાલોક એમાં પ્રતિબિંબ ભલે થાય પણ એ કેવળી પરમાત્મા તો પોતાના અખંડ આત્માને ધારાવાહી જાણે છે અને અજ્ઞાન દશા કહેવામાં આવે છે. આવશે ખુલાસો ઘણો આવશે. ભગવાન કેવળી લોકાલોકને જાણે છે એમ નથી એમ અહીં કહે છે આ કળકમાં. જયારે કોઈ કહે છે શું ભગવાન લોકાલોકને નથી જાણતા, પ્રશ્ન પોતે જ ઘેર ઉભો રહે, શું લોકાલોકને જાણતા નથી, આ તમે શું વાત કરો છો. લોકાલોકને તો જાણે છે, એ તો ઠેક ઠેકાણે શાસ્ત્રમાં આવે છે. એક સમય માત્ર માં ભૂત ભવિષ્ય વર્તમાન ઉર્ધ્વલોક અધોલોક અને ત્રિછોડો ત્રણેય કાળ અને ત્રણેય લોકને એક સમયમાં દ્રવ્યગુણ પર્યાય સહિત યુગપત જાણે છે. આ તો શાસ્ત્રના શાસ્ત્ર ભીરા છે. દ્રવી કહું છું કે લોકાલોકને કેવડી જાણતા, આ શું વાત છે કે તને પરને જાણવાનો પક્ષ થઈ ગયો છે ને એ છોડાવીને તને આત્મનુભવ કરાવો, એટલે અમારું પ્રયોજન એ છે. પછી તમે કહેશો કે લોકાલોકને કેવળી જાણે છે એ વ્યવહાર છે, પણ પેલા આત્માને જાણે છે એમ લે ને, કેવળી આત્માને જાણે છે એ તો ભૂલી ગયો અને કેવળી લોકાલોકને જાણે છે એને પકડી લીધું, વ્યવહારને પકડ્યો ને નિશ્ચય પકડી દો. હા ભાઈ એકદમ લોજિક છે વાત, જરાક મધ્યસ્થ થઈને સાંભળે તો અંદર માંથી એને હા આવી વાત નહી આવે, હા આવશે. ત્યારે શું ભગવાન લોકાલોક ને નહીં જાણતા, આત્મા નાયક છે તો છ દ્રવ્યો એના જ્ઞેય છે કે નહીં, કેવળ જ્ઞાન ના છ દ્રવ્યો જ્ઞેય છે કે નહીં. કોઈ વળી કહે છે નિશ્ચય થી નથી વ્યવહારે છે. અરે ભાઈ વ્યવહારે છે નો અર્થ શું, વ્યવહારે છે કેવડી લોકાલોક ને જાણે છે એનો અર્થ શું, એ જ કે એમ છે નહીં. પોતાના માં પોતાની જ્ઞાન પર્યાય માં લોકાલોક નું જ્ઞાન પોતાના કારણે થાય છે, એ જ્ઞાન પર્યાય પોતાનું નહીં છે, લોકાલોક નહીં નથી. લોકાલોક જેમાં જણાય છે એવી જ્ઞાનની પર્યાય તે જ કેવળી ભગવાન નું જ્ઞેય થાય છે. પોતાનું જ્ઞેય છે પણ લોકાનું જ્ઞેય નથી, બહુ જૂની વાત. આ તો ધીરાના કામ બાપુ, આ કઈ એકદમ ઉતાવળ થી અધીરાય થી મળી જાય એવી વસ્તુ નથી. જો અહીંયા સુધી આપણે એવા દસ નો ટાઈમ આપણો બપોરે 3:30 છે, 3:30 સંધ્યા ને લેવા હોય તો પછી એક વડે ટાઈમ 3:30 સંધ્યાબેન ને સાંભળવા છે બધા, તો પછી થોડો રાખો ને ટાઈમ, અનુકૂળ હોય તો કહી દઈએ. અને સવિકલ્પ વેદના એ ભૂત નહીં કરવું જોઈએ, ધર્મ નું કામ થઈ જાય. પૂર્વે આ પ્રકારે સવિકલ્પ વેદના ની ભાવના ભાવી એમાં મોક્ષ ના પ્રકાશ ની વાત છે કે સવિકલ્પ દ્વારા જે વિકલ્પ ધ્યાન ની પ્રાપ્તિ સંકિતિ ને માટે છે.
બરાબર,
સંકિતિને માટે જેવું છે એવું વિચાર દ્રષ્ટિ માટે છે. સવિકલ્પ વેદના જે કીધું હતા આખું જગત શું ભાગ કરવું એની વ્યવહાર
આત્મા ને આત્મા જાણે એ પણ વ્યવહાર કામ નું, કેમ કે આત્મા કોઈનો
આત્મા આત્માનો
નથી,
આત્મા પરમેશ્વરનો તો નથી
ભાઈ,
પણ આત્મા આત્માનો
નથી.
જ્યારે આત્મા કોનો છે,
આત્મા
પાપનો નાયક તો નાયક દ્રવ્યાર્થિક ચક્ષુ વડે દ્રવ્ય ને જો એક જુદી જુદી રીતે જુદા જુદા શબ્દો સમજાવે છે. નિશ્ચય ની પર્યાય નો વ્યવહાર બે પ્રકાર પાડ્યા અચારી મહારાજ પોતે. નાયક પણ જે
જણાય
એવું જ્ઞાતો એનો અર્થ થયો છે. નાયક પણ જે જણાય
બરાબર જ્ઞેયું નથી જણાતા, જ્ઞાન ની પર્યાય જણાય છે, અને જ્ઞાન ની પર્યાય જણાય છે માટે જ જ્ઞાયક જણાય છે.
નાની ગણાય જશે એમ યોગ સાર માં લખ્યું છે. નાની એટલે જ્ઞાયક, જ્ઞાનવાન.
જ્ઞાયકાર અવસ્થામાં જ્ઞાયક કેમ જણાય છે? જ્ઞાયકાર અવસ્થામાં ખરેખર તો જ્ઞાન ની પર્યાય જ જણાય છે, અને એ જ્ઞાન ની પર્યાય જ્ઞાયક થી અભેદ છે, માટે જ્ઞાયક જ જણાય છે.
કેમ કે જાણનારો જાણનારા ને જાણે છે એવું ક્યાં છે? સમુદ્ર પાણી પીએ છે, સમુદ્ર પાણી પીએ જાણનારો જાણે, જાણનારો તે જોઉં છું બસ. જાણનારો જાણનારા ને જાણે તો ભેદ થી સમજાય.
આ જાણનારી થી કેવો એવો જુદો કોઈ જાણનારો છે કે જે આ જાણનાર ને જાણે છે?
મારે આનંદ નો અનુભવ કરવો છે. અરે શું વાત કરો છો, આનંદમય છે અને એને વળી આનંદ નો અનુભવ કરવો છે.
ટોપ મોસ્ટ વાત કરી દીધી, ઝટકો લાગી ગયો.
તો પર્યાય અપેક્ષા એ પ્રયત્ન કરવાની અપેક્ષા એ બીજી વાતો ખરેખર તો આનંદ મૂર્તિ જ હું છું.
દ્રવ્ય ની ઊંચામાં ઊંચી વાત કર્યા પછી તરત જ પર્યાય નું સાથે ને સાથે જ્ઞાન થાય એવા શબ્દો કરે છે. ઓલવેઝ જોઈ જઈને જોયું છે. આનંદ મૂર્તિ ની વાત કરી પણ પર્યાય માં જે હોય એટલે વાત વધી ગઈ કે પોતાના સ્વરૂપ આનંદ મૂર્તિ છે, પણ પર્યાય માં જે પ્રકારની જે છે એનું પાછું જ્ઞાન કરાવતો છે.
છઠ્ઠી ગાથામાં પણ નાયક
રાખ્યું,
અહિયાં પણ નાયક
નાયક
અપરિણામી પણ નાયક પરિણામી છું.
એક
શબ્દ ની અંદર પંકજ
આપણે
જણાવી દઈશું કે મારી કોઈ ચીજ મને મારી દેખાય અને પરિણામ મારા પણ મને પાડતા નથી. પ્રતિભાસ થવો એ અજ્ઞાન છે, એનું હોવું એ અજ્ઞાન નથી.